એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સફર કરીશું ગુજરાતી સાહિત્યના 17મા સૈકાની. આ એક એવો સમયગાળો છે જેણે એમ કે જૂની પરંપરાઓને જીવંત રાખી અને સાથે સાથે પ્રેમાનંદ જેવા આવનારા દિગ્ગજો માટે જાણે કે જમીન તૈયાર કરી. આપણી આજની વાતચીતનો આધાર છે એ યુગ વિશેના કેટલાક મહત્વના અભ્યાસલેખો અને નોંધો. આપણો હેતુ શું છે? તો કે આ સમયના મુખ્ય સાહિત્યકારોને ઓળખવા અને ખાસ કરીને અખા ભગત જેવા એમનો જે અનોખો અવાજ હતો, એમના વિચારોની ઊંડાઈ હતી, એને સમજવાનો પ્રયાસ કરવો. તો ચાલો આ રસપ્રદ યુગમાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. 17મો સૈકો જુઓ, એક રીતે બહુ મહત્વનો સમય છે. સંક્રાંતિકાળ કહી શકાય. એક બાજુ જૂની ધારા ચાલુ રહે છે, જેમ કે આખ્યાન છે, પદ્યવાર્તા છે, પણ સાથે જ અખો, પ્રેમાનંદ, શામળ જેવા નામો આવે છે ને, એ આખા સાહિત્યને એક નવી જ દિશા, એક નવી ઊંચાઈ આપે છે. અને આમાં શરૂઆતના કવિઓનો ફાળો પણ ઓછો નથી હો. એમણે પણ પાયો તો નાખ્યો જ છે.
બરાબર. એવું કહેવાય છે કે આ સૈકામાં લગભગ 60 જેટલા કવિઓ થયા. ઘણા કહેવાય.
હા, ઘણા.
પણ આપણે સ્ત્રોતોને આધારે જે મુખ્ય 4 શરૂઆતના કવિઓ છે એમના ઉપર થોડી વાત કરીએ. વિષ્ણુદાસ, શિવદાસ, વિશ્વનાથ જાની અને વલ્લભ મેવાડો. વિષ્ણુદાસથી શરૂ કરીએ.
હા, વિષ્ણુદાસ. એમનો સમય લગભગ 1568-1612 આસપાસનો. ખંભાતના નાગર બ્રાહ્મણ હતા. એમણે કામ ઘણું કર્યું. લગભગ 40 જેટલા આખ્યાનો રચ્યા. રામાયણ, મહાભારત, પુરાણોની કથાઓ, આ બધું લીધું. પણ એમની સૌથી મોટી ઓળખ કદાચ એ ગણાય કે નરસિંહ મહેતાના જીવનના જે ચમત્કારિક પ્રસંગો છે, જેમ કે પેલું મોસાડું છે, હુંડી છે, એના પર કાવ્યો રચનારા એ પહેલા કવિ હતા.
ઓહ, એટલે જે પ્રસંગો લોકો કદાચ ગાતા હશે, સાંભળતા હશે, એમને વ્યવસ્થિત કાવ્ય સ્વરૂપ આપ્યું વિષ્ણુદાસે.
બરાબર. એમણે એને એક સાહિત્યિક રૂપ આપ્યું.
એમનું બીજું શું મહત્વ ગણી શકાય આખ્યાન પરંપરામાં એમનું સ્થાન?
જુઓ, સાહિત્યિક રીતે કદાચ એમની કવિતા એમના પહેલા થઈ ગયેલા નાકર કે પછી આવનાર વિશ્વનાથ જાની જેટલી એટલી પ્રભાવશાળી ન ગણાય. પણ આખ્યાન પરંપરામાં એમનું સ્થાન જરૂરી છે. એ નાકર અને શિવદાસ વચ્ચે કડી જેવા છે. અને એક રસપ્રદ વાત એ પણ છે કે મહાકવિ પ્રેમાનંદે પણ શરૂઆતમાં એમની શૈલીમાંથી થોડી પ્રેરણા લીધી હતી એવું કહેવાય છે.
વાહ, એટલે પ્રેમાનંદ પર પણ એમનો પ્રભાવ રહ્યો. હવે વિષ્ણુદાસે પૌરાણિક આખ્યાનો પર ધ્યાન આપ્યું, પણ એમના જ લગભગ સમકાલીન શિવદાસ, એમનો સમય 1611-1621 આસપાસનો, એ જાણે લોકવાર્તા તરફ વળ્યા. એ પણ ખંભાતના છે ને?
હા, શિવદાસ પણ ખંભાતના. એમણે પૌરાણિક આખ્યાનો લખ્યા છે એવું નથી કે નથી લખ્યા, જેમ કે જાલંધર આખ્યાન. પણ એમને ખરી પ્રસિદ્ધિ મળી એમની લોકકથા આધારિત પદ્યવાર્તાઓથી, પેલી કામાવતી અને હંસા.
હા, એ નામ સાંભળ્યા છે.
એમની વર્ણન કરવાની રીત જૂની પરંપરા મુજબની હતી, પણ રસ જળવાઈ રહેતો. અને એક નોંધપાત્ર વાત એમની વાર્તાઓમાં એ જોવા મળે છે કે એમની નાયિકાઓ જેમ અસાઈતની હંસાવલીમાં છે એમ થોડી પુરુષદ્વેષિણી જેવી બતાવી છે.
ઓહ, એ રસપ્રદ કહેવાય.
હા, અને એમની વાર્તાઓમાંથી તે સમયના સમાજ વિશે પણ થોડી ઘણી જાણકારી મળી રહે છે.
પછી ત્રીજા મહત્વના કવિ આવે છે વિશ્વનાથ જાની. સમય લગભગ 1652, પાટણના. એમના વિશે એક ખાસ વાત સ્ત્રોતોમાં નોંધાયેલી છે કે ભાલણ પછી એમણે પોતાની રચના સગાળ ચરિત્રમાં ગુર્જર ભાષા શબ્દ વાપર્યો. આનું શું મહત્વ સમજવું?
જો એ સમયે આપણી ભાષા માટે ગુજરાતી કરતાં ગુર્જર ભાષા શબ્દ પણ પ્રચલિત હતો, ભાલણે વાપર્યો હતો. એ પછી લાંબા સમયે વિશ્વનાથ જાની આ શબ્દ ફરી વાપરે છે, એટલે ભાષાની એક સભાનતા, એક ઓળખ એ દર્શાવે છે. એ દ્રષ્ટિએ મહત્વનું છે.
બરાબર.
એમની મુખ્ય રચનાઓમાં ભાગવત આધારિત પ્રેમ પચીસી છે, જેમાં કરુણ રસ સરસ છે. નરસિંહ મહેતા પરનું મોસાળું પણ એમણે લખ્યું, અને કેટલાક વિવેચકો તો એમના મોસાળાને પ્રેમાનંદના મામેરાની તોલે પણ મૂકે છે.
ઓહો, એટલું ઊંચું સ્થાન.
હા, એટલું સુંદર ગણે છે કેટલાક. અને એમનું સગાળ ચરિત્ર પણ નોંધપાત્ર છે, જેમાં અમુક જગ્યાએ કરુણ રસ ખૂબ સરસ રીતે નિરૂપાયો છે.
અને આ શરૂઆતના 4 કવિઓની હરોળમાં છેલ્લા વલ્લભ મેવાડો, અમદાવાદના, બહુચરા માતાના ભક્ત, ગરબા માટે ખૂબ જાણીતા. સમય લગભગ 1700 આસપાસ.
વલ્લભ મેવાડો એટલે ગરબા. બસ એ એમની ઓળખ, એમના જે 6-7 ગરબા મળે છે એમાં માતાજી પ્રત્યેની ભક્તિનો જે આવેશ છે એ દેખાઈ આવે. પણ એટલું જ નહીં, એમણે કળી કાળ કે કજોડા જેવા સામાજિક વિષયો પર પણ ગરબા લખ્યા છે. એમાં જાણે એમનો નૈતિક ગુસ્સો, પુણ્ય પ્રકોપ દેખાય છે.
સમાજની ચિંતા પણ હતી એમને.
હા, કવિ નર્મદે એમને બીજા વર્ગની પહેલી ટુકડીમાં મૂકવા જોગ કવિ ગણાવ્યા હતા.
એટલે સારા કવિ ખરા.
સારા કવિ. અને એમના ગરબા માટે એક સરસ ઉપમા વપરાય છે કે એ મધ્યકાલીન સાહિત્યના બુટ્ટી કે નથની જેવા ગૌણ પણ ચિત્તહર અલંકારો છે. સુંદર લાગે, ધ્યાન ખેંચે.
બહુ સરસ ઉપમા. તો આ શરૂઆતના કવિઓએ એક રીતે ભૂમિકા બાંધી, પણ હવે જે સમય આવે છે, લગભગ 1591થી 1766 વચ્ચેનો ગાળો, એમાં અખો પ્રેમાનંદ અને શામળ જેવા દિગ્ગજો આવે છે. અને આ સમયને ગુજરાતી સાહિત્યમાં અસાધારણ અને વિલક્ષણ કહ્યો છે. આવું શા માટે? શું ખાસ હતું આ યુગમાં?
ખરેખર આ યુગની ભવ્યતાના 3 મુખ્ય કારણો આપણા વિદ્વાન અભ્યાસીઓ ગણાવે છે. પહેલું અને સૌથી મહત્વનું કારણ એ છે કે ગુજરાતે પહેલીવાર, એમ કહી શકાય કે ભારત વર્ષને, એવા 3 કવિઓ આપ્યા જે સકળ હિંદના ભાષા સાહિત્યના ઇતિહાસમાં સ્થાન પામે.
આખા હિંદના.
હા, આપણે નરસિંહ અને મીરાને ભૂલી ન શકીએ. એમની ભક્તિ કવિતા અમૂલ્ય છે, એમાં કોઈ શંકા નથી. પણ કવિતાની કળા, વિષયોની વિવિધતા અને રચનાઓનો જથ્થો, એ દ્રષ્ટિએ જોઈએ તો અખો, પ્રેમાનંદ અને શ્યામળની ભેટ કદાચ વધુ ગુજરાતી અને વ્યાપક ગણાય.
વધુ વિવિધતા સબર.
એટલે આ કવિઓની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય, એ પહેલું કારણ. બીજું કારણ છે એકદમ ઉચ્ચ કોટીની અને પાછી સાવ જુદી જુદી પ્રતિભાવોનો ઉદય. જુઓ, અખો આવે છે એ તત્વજ્ઞાનને પોતાના અનુભવ અને જબરદસ્ત કટાક્ષ સાથે રજૂ કરે છે, એકદમ અનોખો અવાજ. પછી પ્રેમાનંદ આવે છે, એ આખ્યાનોને એવી રીતે ગાય છે, એવી રીતે રસથી ભરી દે છે, રસ નિષ્પત્તિ, કે એવી અનુભૂતિ પહેલાં ભાગ્યે જ થઈ હતી. કલાત્મકતા ટોચ પર. અને પછી શામળ આવે છે, એ સામાન્ય લોકોને અને ભણેલા ગણેલા વિદ્વાનોને પણ ગમે એવી મજાની મનમોહક વાર્તાઓ પદ્યમાં કહે છે.
એટલે ત્રણેયની પોતાની અલગ જ શક્તિ.
બિલકુલ. અને આ જ ત્રીજા કારણ તરફ દોરી જાય છે.
શું છે ત્રીજું કારણ?
ત્રીજી વાત એ જ છે કે આ ત્રણેય સમર્થ કવિઓનું કામ એકબીજાનું પૂરક બને છે. એ એકબીજા સાથે સ્પર્ધા નથી કરતા, પણ એકબીજાને પૂરા પાડે છે.
કેવી રીતે?
કોઈને અખાનું જ્ઞાન ગમે, કોઈને વેદાંતમાં રસ હોય, કોઈને સમાજ પરના કટાક્ષ ગમે, તો એ અખા પાસે જાય. કોઈને શુદ્ધ કાવ્યાનંદ લેવો હોય, રસમાં ડૂબવું હોય, આખ્યાન સાંભળવા હોય, તો એ પ્રેમાનંદને સાંભળે. અને કોઈને બસ મનોરંજન જોઈતું હોય, સરસ મજાની વાર્તાઓ સાંભળવી હોય, તો એ શામળ પાસે જાય.
બરાબર. એટલે જુદી જુદી રૂચિવાળા લોકોને આ યુગમાં કંઈક ને કંઈક મળે છે.
હા, અને એના કારણે આખો યુગ સમૃદ્ધ બને છે, સમગ્ર સાહિત્ય ખીલી ઉઠે છે.
તો હવે આ 3માંથી જેમ આપણે શરૂઆતમાં વાત કરી, આપણે અખા ભગત પર થોડું વધારે ધ્યાન આપીએ. અખો સોનારો ને અખો ભગત, મધ્યકાલીન ગુજરાતના મહાનુભાવોમાં એમનું નામ લેવાય, અને એમના માટે એવું કહેવાયું છે કે એમના હૃદયમાં જાણે કોઈ પયગંબરી આવેશ અને પયગંબરી પ્રકોપ, એટલે કે પયગંબરો જેવો જુસ્સો અને ગુસ્સો સતત સળગતો રહેતો. અને નવાઈની વાત તો એ કે પોતાને કવિ કહેવડાવવાનું પણ જાણે પસંદ નહોતા કરતા. કહેતા કે કવિ ઇતિ લઘવી માત્રા, કવિ કહેવું એ તો નાની વાત છે.
સાચી વાત છે. અખા માટે કવિતા કદાચ મુખ્ય ધ્યેય નહોતો, એ પોતાની વાત કહેવાનું, પોતાના અનુભવને, પોતાના જ્ઞાનને વ્યક્ત કરવાનું એક સાધન માત્ર હતી. પોતે કવિ તરીકે ઓળખાય એમાં એમને બહુ રસ નહોતો. એમનું મુખ્ય ઝોક તો આત્મજ્ઞાન, તત્વદર્શન, વેદાંત તરફ હતો. એમના જીવન વિશે જે ચોક્કસ માહિતી મળે છે એ જોઈએ તો, અખો નામે એક સાહિત્યકાર થયા હતા, એ પાક્કું. એ સોની હતા. ગોકુળ અને શ્રીનાથજીની યાત્રા કરેલી. વલ્લભ સંપ્રદાયના આચાર્ય ગોકુળનાથ મહારાજ અને વલ્લભાચાર્યના વંશજોના પરિચયમાં હતા. અને એમની બે મુખ્ય રચનાઓ ગુરુ શિષ્ય સંવાદ 1645 અને અખે ગીતા 1649, એના રચના વર્ષ પણ લગભગ નક્કી છે. આટલી વાત ચોક્કસ છે.
પણ પેલી બધી વાતોનું શું, જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે એ અમદાવાદના હતા, એમની ધર્મની બેન જમના હતી,
એણે અવિશ્વાસ કર્યો એટલે વૈરાગ્ય આવ્યો, કે પછી પેલી ટંકશાળમાં એમના પર સોનામાં ભેળસેળનો ખોટો આરોપ મુકાયો, અને પછી કાશીમાં ગુરુ બ્રહ્માનંદ પાસે છુપાઈને કથા સાંભળતા ને ગુરુઓ ઓળખી લીધા. આ બધું સાચું કે કેમ?
જુઓ, આજના જે આધુનિક સંશોધકો છે એમનું માનવું છે કે આ બધી વાતો મોટે ભાગે લોકવાયકા એટલે કે કિવદંતી જ છે.
ઓહ, તો એ કદાચ સાચું નથી.
એના માટે કોઈ નક્કર, જેને કહેવાય કે ઇતિહાસ આધારિત, પુરાવા નથી મળતા. એ લોકોમાં પ્રચલિત થયેલી વાતો વધુ લાગે છે, પણ એમના આંતરિક જીવન વિશે, એમના દર્શન વિશે જે ચોક્કસ કહી શકાય ને એ છે કે એમણે ઉપનિષદ, ગીતા, વેદાંત જેવા ગહન ગ્રંથોનું જ્ઞાન મેળવ્યું. પણ કેવી રીતે? કોઈ ગુરુ પાસે જઈને ગોખીને નહીં, જાતે અભ્યાસ કરીને, શ્રવણ મનન કરીને, અને સૌથી અગત્યનું પોતાના અંગત અનુભવથી, સ્વાનુભાવથી.
સ્વાનુભાવ એ શબ્દ મહત્વનો છે.
બહુ જ. એમણે જે અદ્વૈત વેદાંત સમજાવ્યું એટલે કે જીવ અને બ્રહ્મ આખરે તો એક જ છે, એ વાત પુસ્તકીય જ્ઞાન નહોતું, એ એમનો પોતાનો અનુભવ હતો. એટલે જ એમનું સૂત્ર હતું, ગુરુ થા તારો તું જ, પોતે જ પોતાના ગુરુ બનો, પોતાની રીતે સત્ય શોધો.
બહુ મોટી વાત. એટલે અખો કહેતો હતો કે બીજાના કહેવા પર આંખ મીચીને વિશ્વાસ ન કરો, જાતે અનુભવ કરો. જેમ પેલું ઉદાહરણ છે ને, ચાખ્યા વગર કેરી મીઠી છે એમ કેમ કહેવાય?
બરાબર, એ જ વાત, અનુભવ પર ભાર.
અને એમણે કવિતા લખવાનું પણ મોડું શરૂ કર્યું નહીં, લગભગ 53 વર્ષની ઉંમરે.
હા, એમ કહેવાય છે કે લગભગ 53 વર્ષની ઉંમરે કવન શરૂ કર્યું, અને પછીના 15-17 વર્ષ એટલે કે આશરે 1661 થી 1656 સુધી, એ સમયગાળામાં એમણે પોતાના પરિપક્વ અનુભવોને વાચા આપી.
એમની મુખ્ય કૃતિઓ કઈ કઈ ગણાય, જો ક્રમમાં જોવાનો પ્રયત્ન કરીએ તો?
સંભવિત રચનાક્રમ જોઈએ તો પંચીકરણ, પછી ગુરુ શિષ્ય સંવાદ, ચિત્તવિચાર સંવાદ, અનુભવ બિંદુ, અખે ગીતા, અને છેલ્લે પણ સૌથી વધુ લોકપ્રિય છપ્પા.
છપ્પા, હા, એ તો આખાની ઓળખ જેવા છે. પણ એ પહેલા આ બીજી કૃતિઓમાં મુખ્યત્વે શું છે, જેમ કે પંચીકરણ?
પંચીકરણમાં અધ્યાત્મ જ્ઞાનનું શાસ્ત્રીય નિરૂપણ છે, સાંખ્ય દર્શન આધારિત. જગત કેવી રીતે બન્યું, કેવી રીતે ચાલે છે, કેવી રીતે લઈ પામે છે, પિંડ અને બ્રહ્માંડનો સંબંધ, એ બધી વાતો છે. 102 છપ્પા જેવી શૈલીના શ્લોકો છે.
એટલે થોડું ગહન શાસ્ત્રીય.
હા, થોડું શાસ્ત્રીય. પછી ગુરુ શિષ્ય સંવાદ અને ચિત્ત વિચાર સંવાદ. આમાં સંવાદના રૂપમાં વાત કરી છે. એમાં મુખ્ય શીખ એ છે કે આત્માને બધે જુઓ, કોઈ એક મતનો આગ્રહ ન રાખો, સમતા કેળવો. ચિત્ત વિચાર સંવાદ કાવ્યાત્મક રીતે વધુ સારો ગણાય છે, એમાં ઉપમા દૃષ્ટાંતો વધુ સચોટ છે.
જેમ કે પેલું?
હા, પેલું માયાના ભ્રમને સમજાવવા માટે ચામખેડુ નટનું દૃષ્ટાંત. રાત્રે દીવાના અજવાળે ભીનું ચામડું ઓઢીને બિહામણો વેશ ભજવતો નટ દિવસે કેવો સામાન્ય લાગે છે. માયા પણ આવી જ છે.
જબરદસ્ત. અને અનુભવ બિંદુ એમાં શું છે?
અનુભવ બિંદુ નાનું છે, ફક્ત 40 છપ્પા, પણ એમાં અખાએ પોતાના આત્મ અનુભૂતિનો જાણે કે નિચોડ મૂકી દીધો છે. એકદમ કેન્દ્રિત, સંક્ષિપ્ત અને સઘન નિરૂપણ. કેટલાક તો એને અખે ગીતા કરતા પણ વધુ સ્પષ્ટ અને પ્રભાવશાળી માને છે.
શું કહે છે એમાં મુખ્યત્વે?
મુખ્ય વાત એ જ કે પરમાત્મા જ સાચું સત્ય છે, આપણો હું ભાવ નહીં. અને આ આત્મજ્ઞાનથી જે નિર્મળતા આવે, જે શુદ્ધતા આવે, એને શરદ ઋતુના ચોખ્ખા આકાશ, વિમલ વપુ વારી જેવી કહી છે.
અને પછી અખે ગીતા,
એ તો એમની મોટી કૃતિ ગણાય છે ને? હા, અખે ગીતા મોટી કૃતિ છે, લગભગ 475 કડીઓ. અનુભવ બિંદુમાં જે તત્વજ્ઞાન કહ્યું એનો જ જણે વિસ્તાર છે આમાં. આમાં અખાનું પાંડિત્ય અને કવિત્વ બંને દેખાય છે. બ્રહ્મની શક્તિઓ, ચિત્ત, માયા, પ્રકૃતિ, માયાનું સ્વરૂપ, મોટી નટી, મુક્તિ માટે હરિ, ગુરુ, સંતની સેવાનો આદેશ, પછી પેલો વિચાર કે જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિરૂપી પંખીની બે પાંખો છે, જીવનમુક્તના લક્ષણો, કેવલ્ય બ્રહ્મનું વર્ણન, ઘણું બધું છે.
અને પેલી રંગીન કાચ મંદિરની ઉપમા પણ એમાં જ આવે છે ને?
હા, બ્રહ્મ, ઈશ્વર અને જીવના સંબંધને સમજાવવા માટે એ રંગીન કાચ મંદિરની પ્રસિદ્ધ ઉપમા અખે ગીતામાં જ છે. એ ઉપરાંત શૂન્યવાદ અને ષડદર્શનની ટીકા પણ કરી છે, સાચા ભક્તનું વર્ણન છે, અને અંતે અભિનવો આનંદનું એક અદ્ભુત પદ છે.
ઘણું ઊંડાણ છે આ કૃતિઓમાં. પણ હવે આવીએ અખાના છપ્પા પર, સૌથી વધુ જાણીતા તો એ જ છે.
બિલકુલ, છપ્પા એટલે અખાણી લોકપ્રિયતાનું મુખ્ય કારણ. જ્ઞાનનો કોઈ પણ જિજ્ઞાસુ હોય એને છપ્પા ખેંચે જ.
છપ્પા એટલે શું? આમ તો છ પંક્તિનું કાવ્ય, મુક્તક જેવું.
હા, મૂળ તો છ પંક્તિનું એક નાનું કાવ્ય સ્વરૂપ, પણ અખાના હાથમાં એ એક જબરજસ્ત હથિયાર બની ગયું. એ છ લીટીમાં અખો સમાજમાં દેખાતા દંભ, પાખંડ, અજ્ઞાન, વહેમ, ખોટા રીતરિવાજો, લોકોની મૂર્ખાઈ, ધર્મના નામે ચાલતા ધતિંગ, આ બધા પર એવો ધારદાર કટાક્ષ કરે છે, એવો વ્યંગ કરે છે કે સીધો ચોટ વાગે.
અને કેટલા છપ્પા મળે છે?
લગભગ 750 જેટલા છપ્પા મળે છે. એ જુદા જુદા 45 અંગ એટલે કે વિભાગોમાં વહેંચાયેલા છે વિષય પ્રમાણે.
અને એમની અવલોકન શક્તિ કેવી અદ્ભુત! છપ્પા વાંચીએ તો લાગે કે સમાજનું કોઈ પાસું એમણે બાકી નથી રાખ્યું.
સાચી વાત.
કવિ, મૂરખ, દંભી ગુરુ, ભગતડા, વૈષ્ણવ થી લઈને ચામડાનો વેપારી ચામખેડુ, અંત્યજ, વડકણી વહુ, સુહાગણ, વેશ્યા,
હા,
એટલું જ નહીં પશુ પક્ષી જીવજંતુ પણ, રીંચ, માકડું, વીંછી, સાપ,
હા,
અને નિર્જીવ વસ્તુઓ પણ, કૂવો, ફાટેલી બોક, માખણ, છાશ, અફીણ, મહુડા, દ્રાક્ષ, જાણે બધું જ એમની નજરમાં હતું.
બરાબર, એમની નિરીક્ષણ શક્તિ સૂક્ષ્મ હતી, અને આ બધા નિરીક્ષણોનો ઉપયોગ એ પોતાની વાત કહેવા માટે, ઉપમા દૃષ્ટાંત આપવા માટે બહુ કુશળતાથી કરે છે. એમને આ વ્યક્ત સૃષ્ટિમાં, આ દુનિયામાં ઊંડો રસ હતો, પણ એક અનાસક્ત દ્રષ્ટા તરીકે. એ બધું જોતા હતા પણ એમાં લેપાતા નહોતા.
આ છપ્પા લખવા પાછળ એમનો હેતુ શું હશે? ખાલી કટાક્ષ કરીને મજા લેવાનો?
ના ના, બિલકુલ નહીં. એમના છપ્પા ઉચ્ચ જીવન પ્રત્યેના સ્નેહ અને અધમતા પ્રત્યેની જે તીવ્ર અસહિષ્ણુતા હતી એમાંથી જન્મ્યા છે. એમનો હેતુ હતો અજ્ઞાનને, લોલુપતાને, દંભને ઉઘાડા પાડીને સમાજને ઊંચે લાવવાનો. એટલે જ એમણે તીવ્ર વક્રોક્તિ અને કટાક્ષનો ઉપયોગ કર્યો લોકોને જગાડવા માટે.
એટલે એમાં સામાજિક ટીકા પણ છે અને અધ્યાત્મ દર્શન પણ છે.
હા, બંનેનું મિશ્રણ છે. એટલે જ અખાના છપ્પા ગુજરાતી કટાક્ષ સાહિત્યના અને સરળ ભાષામાં અધ્યાત્મ સમજાવતા સાહિત્યના ઉત્તમ નમૂના ગણાય છે. અને આ છપ્પાઓએ જ અખાને એક અગ્રણી આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્થાપિત કર્યા છે. લોકો આજે પણ એમના છપ્પા ટાંકે છે.
તો અખાની ખરી તાકાત શું ગણવી? એમની બુદ્ધિ કે એમનો આધ્યાત્મિક અનુભવ?
અખાનું મુખ્ય લક્ષણ, એમની ખરી તાકાત છે એમની બુદ્ધિ વૈભવી, એટલે કે બુદ્ધિનો વૈભવ, એમની પ્રખર બુદ્ધિ. નરસિંહ કે દયારામમાં જે ભાવુકતા છે, કે પ્રેમાનંદ શામળમાં જે કલાત્મકતા અને વર્ણન શક્તિ છે, એના કરતાં અખાની બુદ્ધિ વધુ તીક્ષ્ણ, વધુ ધારદાર છે.
પણ ખાલી બુદ્ધિ જ? એ તો સુખી પણ હોઈ શકે ને?
ના, એ જ અખાની ખાસિયત છે. એમની બુદ્ધિ શુષ્ક નથી. એ અદ્વૈતના અનુભવથી પેલી આતમની સૂજે ઓપવંતી બનેલી છે, એટલે કે આત્માના સાક્ષાત્કારથી, એ જ્ઞાનથી સિંચાયેલી છે, પ્રકાશિત થયેલી છે. આ જ્ઞાન અને બુદ્ધિના સંગમથી એમનામાં સ્થિત પ્રજ્ઞ જેવી સમતા આવે છે, અને એમની અભિવ્યક્તિમાં, એમની વાણીમાં એક અનોખી તાકાત, એક અમોઘ પ્રાણ ભળે છે. એ જે કહે છે એ સીધું અસર કરે છે.
બહુ સરસ રીતે સમજાવ્યું. તો આપણે આ આખી ચર્ચા પરથી શું મુખ્ય તારણો કાઢી શકીએ? આપણે જોયું કે 17મો સૈકો કેવી રીતે શરૂ થયો. વિષ્ણુદાસ જેવા આખ્યાનકારો અને શિવદાસ વિશ્વનાથ જાની જેવા વાર્તાકારોથી, અને પછી કેવી રીતે અખાના ગહન દાર્શનિક અને કટાક્ષપૂર્ણ અવાજ સુધી પહોંચ્યો.
ખરેખર, અને અખાનું અનન્ય યોગદાન એ ગણાય કે એમણે ગહન અદ્વૈત વેદાંત દર્શનને, જે સામાન્ય રીતે સમજવું અઘરું ગણાય, એને સુલભ બનાવ્યું. શક્તિશાળી ગુજરાતી કવિતામાં, ખાસ કરીને છપ્પામાં એને ઉતાર્યું, અને એ માટે રોજિંદા જીવનના નિરીક્ષણો અને તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કર્યો. એમની બૌદ્ધિક ક્ષમતા અને આધ્યાત્મિક ઊંડાણનો આવો સમન્વય ખરેખર અદ્વિતીય છે, યુનિક છે.
અને એ પણ નોંધવું રહ્યું કે અખો, પ્રેમાનંદ અને શામળ, આ ત્રણેય મહારથીઓ ભલે એકબીજાથી ઘણા જુદા હોય, પણ એકબીજાના પૂરક બનીને આ યુગને સાહિત્યિક રીતે એટલો સમૃદ્ધ બનાવે છે કે વિવિધ રૂચિઓને સંતોષ મળે છે.
બરાબર. એક અંતિમ વિચાર કે અખાએ પોતાના સમયમાં જે રૂઢિચુસ્તતા, જે દંભ, જે પોપટિયા જ્ઞાનની આકરી ટીકા કરી હતી, એના પડઘા ક્યાંક ને ક્યાંક આજે પણ સંભળાય છે, નહીં? આજે જ્યારે આપણે માહિતીના અતિરેક વચ્ચે જીવીએ છીએ, કે ક્યારેક કટ્ટર બની જતી વિચારધારાઓ જોઈએ છીએ, દેખાડાની આધ્યાત્મિકતા જોઈએ છીએ, ત્યારે અખાની પેલી આત્મની સૂઝ, પોતાની અંદર જોવાની વાત અને સ્વાનુભવ પરનો ભાર, ખાસ કરીને પેલું સૂત્ર ગુરુ થા તારો તુજ, એ આજે આપણને કેવી રીતે પડકાર આપી શકે, આપણા માટે કેટલું પ્રસ્તુત છે, આ એક વિચારવા જેવો મુદ્દો છે.
ખૂબ સરસ મુદ્દો ઉઠાવ્યો. 17મા સૈકાના ગુજરાતી કવિઓ અને ખાસ કરીને અખા ભગત પરની આપણી આજની આ ઊંડાણપૂર્વકની વાતચીત અહીં સમાપ્ત કરીએ છીએ. આ સમજ આપણે તે યુગ વિશેના કેટલાક વિદ્વાન લખાણોના અંશોમાંથી મેળવી છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.